અને 28 પ્રકારના નરકનું વર્ણન કર્યા બાદ સુખદેવ ગોસ્વામી કહે છે કે મારી પાસે સમય બહુ કમ છે, કારણ કે તમારા જીવનમાં 7 દિવસ જ છે, માટે હું માત્ર 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું, પણ આવા તો હજારો નરક છે, કારણ કે પાપે હજારો પ્રકારના છે ને, જેવું જેવું પાપ એવા એવા નરક. તો જે વ્યક્તિ પાપ કરે એને આ બધા નરકમાં જવું પડે. પરીક્ષિત મહારાજે જ્યારે આ નરકનું વર્ણન સાંભળ્યું, પરીક્ષિત મહારાજને પસીનો છૂટી ગયો, ધ્રુજવા માંડ્યા, કાંપી ગયા, એના એના રૂવાટા પેટા થઈ ગયા. અને સુખદેવ ગોસ્વામીને કીધું, બસ સુખદેવ ગોસ્વામી, હવે તમે આ નરકનું વર્ણન બંધ કરો ને, હવે ઈ કયો, અધો નેહ મહાભાગ યથેવ નરકા નર, નાના ઉગ્ર યાતના ન ઈયાત, તન્મે વ્યાખ્યાત મર હસી. નરકનું વર્ણન તો તમે કરો છો, પણ હવે તમારી પાસે એવો ઉપાય ખરો કે કદાચ કોઈ વ્યક્તિએ આ પાપ કર્યું હોય, આવા પાપીઓને નરકમાંથી બચાવવાનો રસ્તો તમારી પાસે છે? જો મહારાજ પરીક્ષિત, કદાચ મહારાજ પરીક્ષિતે આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો આપણે બધા નરકમાં બેઠા હોત. અને મહારાજ પરીક્ષિત પોતાની માટે નથી પૂછી રહ્યા, કારણ કે મહારાજ પરીક્ષિતને સુખદેવ ગોસ્વામીએ સર્ટિફિકેટ આપી દીધું કે 7 દિવસ પછી તમે ભગવાનના ધામમાં જશો. મહારાજ પરીક્ષિત આ પ્રશ્ન આપણી માટે પૂછી રહ્યા છે. પરીક્ષિતે વિચાર કર્યો, મારા રાજ્યમાં બધા લોકો પાપ કરે છે, સંસારમાં એક પણ વ્યક્તિ એવો નથી જે પાપ નથી કરતો, એક પણ. આ સભામાં પણ એકેય વ્યક્તિ એવો નથી જેણે પાપ ન કર્યું હોય, બધા પાપ કરે છે. અમુક જાણતા પાપ કરે છે, અમુક અજાણતા પાપ કરે છે, પાપ બધા કરે છે. માતાઓ સવારમાં ઘરે ઝાડુ મારતી હોય ને, એ સાવણી મારતા મારતા એમાં કેટલા જીવો મરી જાય, શું પાપ નથી? ઠંડીની ઋતુમાં સવારે જાગી તમે ગરમ પાણીથી સ્નાન કરો, એ ગરમ પાણી જ્યારે ગટરમાં જાય, ગટરમાં એવા કીડા હોય ગરમ પાણીને સ્પર્શ કરતા જ મરી જાય, શું પાપ નથી? તમને ખબર નથી, તમને જાણ પણ નથી, છતાં મરી રહ્યા છે. ઘણા લોકો એમ કે અમે કઈ પાપ કરતા નથી. અમારા અમિત પ્રભુ, અમારા મિત્ર, મને 7 વર્ષ પહેલા મળ્યા, અમે સ્કૂલમાં સાથે ભણ્યા હતા, પછી એ બિઝનેસમાં વયા ગયા, હું કંઈક બીજે, પછી ભગવાનના યોગથી અમે 10-12 વર્ષ પછી પાછા મળ્યા. હું ધોતી કુર્તામાં હતો અને અમે કોલેજમાં સાથે હતા. મેં કીધું, બસ હવે અમે ભક્તિ કરીએ છીએ. મેં કીધું, તમે ભક્તિ કરો. એ કે અમારે કાંઈ ભક્તિ કરવાની જરૂર નથી, અમે ક્યારે કોઈનું ખોટું કરતા નથી, અમે ક્યારે કોઈને દુઃખી નથી કરતા, એટલે અમને તમે રહેવા દો. સરસ, ક્યારે કોઈને દુઃખી નથી કરતા? મેં કીધું, ઘરેથી ઓફિસે કેવી રીતે જાઓ છો? ઉડતા ઉડતા જાઓ છો? નહીં, ઘરેથી ચાલીને જાઓ. તમારા પગ નીચે કેટલા જીવજંતુ મરી જાય છે, તમે કેમ કહી શકો તમે કોઈને દુઃખી નથી કરતા? તમારા પત્ની તમારી માટે જ્યારે ભોજન બનાવે છે, એ ભોજન બનાવવાની આગમાં અનેક જીવજંતુ મરી જાય છે. તમે જ્યારે શ્વાસ લ્યો છો, એ શ્વાસમાં અનેક જીવજંતુ મરી જાય છે. અજાણતા પાપ થઈ રહ્યા છે. અને અમુક લોકો જાણતા પાપ કરે છે. એ મચ્છર બહુ થઈ ગયા તો હવે તો રેકેટ નીકળ્યું છે, તડાતડી બોલાવતા હોય. વાંદાને મારવા લક્ષ્મણ રેખા વાપરે, નામે બાકી ટોપ રાખ્યું છે લક્ષ્મણ રેખા. એ લક્ષ્મણ રેખા હતી અસુરોને ભગાડવા, બિચારા વાંદાને મારવા નહીં. અને અમુક લોકો તો જાણતા ઇન્દ્ર તૃપ્તિ માટે પાપ કરે છે, પાપ બધા કરે છે. પરીક્ષિત જોયું, આ સંસારમાં બધા પાપ કરે છે, બધાને નરકમાં જવું પડશે, માટે સુખદેવ ગોસ્વામીને કીધું, તમારી પાસે કઈ ઉપાય ખરો આ પાપીઓને નરકમાં જવાથી બચાવવાનો? સુખદેવ ગોસ્વામી કે હા મારી પાસે છે, કદાચ કોઈ પોતાના જીવનમાં પાપ કર્યું હોય અને એને નિશ્ચિત નરકમાં જવું પડે, પણ જો આ ઉપાય કરી લે તો એ નરકમાં જવાથી બચી જાય. તો સાંભળવું છે, નરકમાં જવાથી બચવાનો ઉપાય કે પછી આગળ વધવું, હે કથા બીજી કંઈક, કે જવું જ છે નરકમાં, હે નથી જવું, જવું છે, કોને જવું છે? તો સેમ્પલ થોડુંક અહીં અમે બતાવીએ. નરકમાં જવાથી બચવાનો ઉપાય સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત, નચેદી હેવા પચિતિમ યતામંસ્કૃતસ્ય કૃર્યાન મનુક્ત પાણી ભી ધ્રુવમ સવે પેત્ય નરકાનુ પેતી યહ કીર્તિતા ભવત સ્મિગ્ન યાતના. બહુ સુંદર ઉપાય બતાવે. નરકમાં જવાથી જો બચવું હોય તો પ્રાયશ્ચિત કરવું. મર્યા પહેલા આપણે જે પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. નાનું પાપ કર્યું હોય તો નાનું પ્રાયશ્ચિત, મોટું પાપ કર્યું હોય તો મોટું પ્રાયશ્ચિત. મરતા પહેલા જો કોઈ વ્યક્તિ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી લે તો એ નરકમાં જવાથી બચી જાય. મળી ગયો જવાબ? પરીક્ષિતે કીધું નહીં. સુખદેવ ગોસ્વામી તમે જવાબ આપ્યો છે પણ એ જવાબમાં આપણને જામી નહીં. તમે એમ કહો છો કે પાપ કરવા વાળો વ્યક્તિ પ્રાયશ્ચિત કરે તો નરકમાં જવાથી બચી જાય, પણ આ પ્રાયશ્ચિતની જે વિધિ છે ને એ મને બરાબર બેસતી નથી. કારણ કે કળિયુગમાં તમે જેવા સમજો છો ને એવા લોકો નથી. અમુક લોકો પાન માવા ખાતા હોય, ચા પીતા હોય, પણ ક્યારેક ક્યારેક પ્રાયશ્ચિત કરવા હરિદ્વાર જાય, ગંગામાં સ્નાન કરે અને ગંગામાં પાણી લઈને આવે કે હવે અમે ચા નહીં પી, હવે અમે બીડી નહીં પીએ. એ પ્રાયશ્ચિત કરી લે, ગંગામાં બધા પાપ મૂકી પ્રાયશ્ચિત કરી એ જ્યારે પાછા ગારિયાધારમાં કે ગામમાં કે શહેરોમાં જાય ફરીથી પાપ ચાલુ કરે. કશ્ચિત નિવર્તતે ભદ્રાત કશ્ચિત ચરતિ તતપુન પ્રાયશ્ચિત મથો પાર્થમ મનીએ કુંજર શોચવત. આજે પ્રાયશ્ચિત જે છે એ હાથીના સ્નાન જેવું છે. હાથીને સ્નાન કરતા ક્યારે જોયું છે? હાથી જ્યારે સ્નાન કરે તો 3-4 કલાક એક ધારો સ્નાન કરે નદીમાં, અને 3-4 કલાક સ્નાન કર્યા બાદ જ્યારે હાથી નદીમાંથી બહાર નીકળે, બહાર નીકળતાની સાથે જ એ નદી કિનારે જે માટી હોય પોતાના શરીર ઉપર નાખી દે. હવે તમે કહો જો એને એના શરીર ઉપર માટી નાખવી જ હતી તો એ 4 કલાક સ્નાન કરવાનો શું ફાયદો? એમ જેને વારંવાર પાપ કરવું જ છે એને પ્રાયશ્ચિતનો શું ફાયદો? કઈ નહીં. માટે કઈક એવો ઉપાય બતાવો કે જેનાથી વ્યક્તિ પાપથી પણ મુક્ત થઈ જાય અને સાથે સાથે ભગવાનના ધામમાં જવાનો અધિકારી બની જાય. તો કે ઠીક છે, તો ઉપાય બીજો આપો. તપસા બ્રહ્મચર્યેન શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય સોચાભ્યામ યમેન નિયમેન ચ. જો તમારે પાપથી બચવું હોય, નરકમાં જવાથી બચવું હોય તો તપસ્યા કરો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો, 12 યમ 12 નિયમનું પાલન કરો, મનને વશમાં રાખો, ઇન્દ્રિયોને વશમાં રાખો, દાન કરો, પવિત્ર રહો. આવા 10 કાર્ય જો તમે જીવનમાં કરો તો તમે નરકમાં જવાથી બચી જાઓ. પરીક્ષિત કે આ 10માંથી એકે થાય એવું નથી. કંઈક સરળ રસ્તો બતાવો જે બધા કરી શકે. હવે 2 કલાક ભોજન આપણને મોડું મળ્યું હોય અને જો રાડું નાખવા મળતા હોય એ તપસ્યા શું કરવાના? તપસ્યા નથી થતી, બ્રહ્મચર્ય નથી થતું. શમ નિયમ દમ ત્યાગ સત્ય શોચ કોઈ સરળ ઉપાય. અને હવે તમે આવું બધું છોડો ને અંતિમ ઉપાય બતાવો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત, હું તને એવો ઉપાય બતાવું છું કે જે ઉપાયથી વ્યક્તિ પાપથી પણ મુક્ત થઈ જાય, આ જીવનમાં સુખી થઈ જાય, આ જીવનમાં સુખી થઈ જાય અને મર્યા પછી ભગવાનના ધામને પ્રાપ્ત કરે. અને એ ઉપાય એક બાળક પણ કરી શકે, જવાન પણ કરી શકે અને વૃદ્ધ પણ કરી શકે. તો કે બસ જલ્દી કયો તમે, કે જેથી સંસારના લોકો આનો લાભ લઈ શકે. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, કેચિત કેવલ્યા ભક્ત્યા વાસુદેવ પરાયણ અગમ ગુણવંતી કાર્તિયન નિહારમ ઇવ ભાસ્કર. જીવનમાં જે પાપ કર્યા છે એ પાપોથી બચવું હોય, જીવનમાં સુખી થવું હોય અને ભગવાનના ધામને પ્રાપ્ત કરવું હોય તો આ કળિયુગમાં એક જ ઉપાય છે, એ છે ભગવાનનું નામ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સંસારમાં ભગવાનનું નામ લેવાથી જ આપણે સમસ્ત પાપોથી મુક્ત થશું, જીવનમાં વાસ્તવિક સુખી થશું અને મર્યા પછી ભગવાનના ધામને પ્રાપ્ત કરશું. ભગવત નામ કે છે, ભગવાનનું નામ એટલું શક્તિશાળી કે હા. અને ભગવાનનું નામ છોડીને તમે ગમે એ ઉપાય કરો, ગમે એ સાધન કરો, તપ હોમ હવન ધ્યાન દાન આવી જાય, કોઈ પણ સાધનમાં પૂર્ણ રૂપે પવિત્ર કરવાની શક્તિ નથી. ગમે એટલો મોટો ધ્યાની હોય પણ પૂર્ણ રૂપે પવિત્ર નથી થતો. ગમે એટલો મોટો ત્યાગી હોય, તપસ્વી હોય, દાની હોય કે મોટા મોટા યજ્ઞ કરતો હોય, એ વ્યક્તિ પૂર્ણ રૂપે પવિત્ર નથી થઈ શકતા જેટલા ભગવાનનું નામ લઈને પવિત્ર થાય છે. તમે જો જૂનાગઢમાં કે હરિદ્વારમાં એ ઘર બહાર છોડીને લાલ કપડાં પહેરીને બેસી ગયા હોય, ઘરને છોડી દીધું, ધન ધન ને છોડી દીધું, પત્નીને છોડી દીધી, પુત્રોને છોડી દીધા, ઘર છોડી દીધું, સમાજને છોડી દીધું, પણ ગાંજાને ન છોડી શક્યા, પવિત્ર નથી થયા. પણ આવો અમારા ઇસ્કોનમાં 5 વર્ષના બાળકને પૂછો, ચા પીવાય કે છે ન પીવાય. 60-60 વર્ષના બુઢા થઈ ગયા છતાંય આ વાત ન સમજી શક્યા, હૃદય પવિત્ર ન થયું. પણ ભગવાનના નામ લેવા વાળો 5 વર્ષનો બાળક આ જાણતો હશે, કારણ કે નામ લેવાથી હૃદય પવિત્ર થઈ જાય છે. તમને એવું લાગે કે આ બહુ સરળ ઉપાય છે, પણ એ ભગવાનની કૃપા છે. ભગવાનના નામથી જ હૃદય પવિત્ર થશે. સમય ઓછો છે, નહીં તો તમને અનેકો દ્રષ્ટાંત આપે. અમુક લોકો કે નહીં તપસ્યાથી પવિત્ર થવાય. આજે કથા આવશે, હિરણ્યકશિપુ 36,500 વર્ષ સુધી તપસ્યા કરી છતાંય પવિત્ર ન થયો. રાવણે જેવો યજ્ઞ કર્યો સંસારમાં કોઈ એવો યજ્ઞ નથી કર્યો. 10-10 મસ્તક યજ્ઞ કુંડમાં નાખી દીધા છતાંય પવિત્ર ન થયો. અનેક અનેક સાધનો પૂર્ણ રૂપે પવિત્ર નથી કરતા, પણ ભગવાનનું નામ પૂર્ણ પવિત્ર કરી નાખે છે. હરેર નામ હરેર નામ એવ કેવલમ, માત્ર ભગવાનનું નામ. ગોસ્વામી તુલસીદાસ તો અહીંયા સુધી કહે, ચહુ છું તું નામ પ્રભાવ, કલી વિશેષ નહીં આની પાઉં. આ નામની મહિમા ચારેય યુગમાં, ચારેય વેદમાં અને ચારેય શ્રુતિમાં નામની મહિમા. અને કળિયુગમાં તો નામ સિવાય કોઈનો ઉદ્ધાર નહીં થાય. તમે કાલે સાંભળ્યું ને, મહારાજ પરીક્ષિતે કળિયુગને એના રાજ્યમાં આવવા દીધો, સ્થાન આપ્યું. પ્રશ્ન પૂછ્યો સુદ ગોસ્વામીને કે મહારાજ પરીક્ષિતે આવું શા માટે કર્યું, શું એ જાણતા નહોતા કળિયુગનો પ્રભાવ? ત્યારે કહે છે કે મહારાજ પરીક્ષિત કળિયુગનો પ્રભાવ જાણતા હતા. કલેર દોષે નિધે રાજન, કળિયુગમાં અનેક દોષ છે, પણ મહારાજ પરીક્ષિત બુદ્ધિમાન હતા. એણે જોયું કે કળિયુગમાં દોષ છે, પદમ પદમ યત વિપદા, પણ કળિયુગમાં એક ગુણ છે. એ ગુણ કયો? અન્ય બીજા યુગમાં સત્ય તેતા દ્વાપર, બીજા યુગમાં અનેક અનેક સાધનો દ્વારા હજારો હજારો વર્ષો પછી પણ ભગવાનની પ્રાપ્તિ નથી થતી, ઈ ભગવાનની પ્રાપ્તિ કળિયુગમાં માત્ર ભગવાનનું નામ લઈને થઈ જાય છે. કલે દોષે નિધે રાજન અસ્તિ એક મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. આ ગુણને જોઈ મહારાજ પરીક્ષિતે કળિયુગનું સ્વાગત કર્યું. આ કળિયુગની વિશેષતા છે. કોણે કીધું કળિયુગ ખરાબ છે? કળિયુગ ખરાબ છે અજ્ઞાનીઓ માટે. બાકી જે જ્ઞાની છે ને, જે બુદ્ધિમાન છે ને, એ તો કળિયુગમાં ભગવાનનું નામ લઈ ભગવાનને પ્રાપ્ત કરી લેવાનું. ભગવાનનું નામ લઈ આપણે પવિત્ર થઈએ. એક વખત પણ જો કોઈ ભગવાનનું નામ લઈ લે, સકૃત દેવ, સકૃત એક વાર પણ જો ભગવાનનું નામ લઈ લીધું, નતે યમમ પાશે વૃતસ્ય તદ ભટાન, કે છે એક વખત પણ ભગવાનનું નામ લેવા વાળાના સપનામાં પણ યમરાજના દૂત નથી આવતા. જાગૃતની વાત તો દૂર રહી. પરીક્ષિત મહારાજ કે આ વાત સમજમાં નથી આવતી. એક વાર ભગવાનનું નામ લેવાથી યમરાજના દૂત ન આવે. સુખદેવ ગોસ્વામી કે મને ખબર હતી તમને મારી વાત ઉપર વિશ્વાસ નહીં થાય. એટલે સુખદેવ ગોસ્વામી એક ઇતિહાસ, એક ઉદાહરણ આપે છે. કારણ કે જ્યારે કોઈ ઉપદેશ કે સિદ્ધાંત ન સમજે તો એને ઉદાહરણ આપવામાં આવે, દ્રષ્ટાંત. એક ઇતિહાસ સંભળાવે. કાન્ય કુબજે દ્વિજ કશ્ચિત દાસીર પતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. કાન્યકુબજ નામના શહેરમાં, કાન્યકુબજ એટલે આજે કન્નૌજ, કાનપુરની બાજુમાં ગામ છે કન્નૌજ. એ કન્નૌજ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ કોને કહેવાય? જેનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે એને, જેના ગળામાં જનોય હોય એને. શાસ્ત્રમાં બ્રાહ્મણની વ્યાખ્યા લખી છે, જન્મના શુદ્ર જાયતે સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે વેદ પાઠાદ ભવેત વિપ્ર બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. બરાબર છે ને? જન્મના શુદ્ર જાયતે, જન્મથી બધા શુદ્ર હોય છે. જન્મ સે સબ લોગ શુદ્ર હૈ, પણ જ્યારે એનો સંસ્કાર દ્વિજાતિ સંસ્કાર કરવામાં આવે, જ્યારે એને જનોય પહેરાવવામાં આવે, ત્યારે એ દ્વિજ બને. અને એ જનોય આપી એને દ્વિજ બનાવી વેદ શાસ્ત્ર વાંચવાની અનુમતિ દેવામાં આવે. જન્મથી શુદ્ર, જ્યારે દ્વિજાતિ સંસ્કાર જનોય પહેરાવવામાં આવે ત્યારે દ્વિજ બને, અને જ્યારે વેદ શાસ્ત્રનું પઠન પાઠન કરવા માંડે ત્યારે એને વિપ્ર કહેવાય. અને વેદ શાસ્ત્રનું અધ્યયન કરતા 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 જ્યારે બ્રહ્મને, ભગવાનને જાણવા માંડે તો કે છે બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. એ બ્રહ્મને જાણવા વાળો, ભગવાનને જાણવા વાળો બ્રાહ્મણ કહેવાય. એ કાન્યકુબજમાં એક બ્રાહ્મણ, શું નામ હતું? કે છે અજામિલ. કાન્યકુબજે દ્વિજ કશ્ચિત, અને અજામિલ વિશે કહે છે દાસીર પતિ અજામિલ, એક વેશ્યાનો પતિ. એની જે પત્ની હતી વેશ્યા હતી, વેશ્યાને પત્ની બનાવી હતી. એ જે વેશ્યાનો કોઈ પતિ ન હોય, વેશ્યાનો પતિ ધન હોય, જ્યાં સુધી પુરુષ પાસે ધન હોય ત્યાં સુધી રહે. વેશ્યાનો સંગ કરવાને કારણે નામના નષ્ટ સદાચારો, એનું જે જીવનમાં બ્રાહ્મણના સદ આચરણ હોય, પણ વેશ્યાનો સંગ કરવાને કારણે એનું સદ આચરણ નષ્ટ થઈ ગયું. નામના નષ્ટ સદાચાર, એ દુરાચારી થઈ ગયો. દાસિયા સંસર્ગ દૂષિત, દાસીનો સંસર્ગ કરવાને કારણે એનું જીવન દૂષિત થઈ ગયું. ધંધો શું કરતો હતો? આપણે પૂછીએ ને, ફલાણા ભાઈનો શું ધંધો છે? તમે બીજા શ્લોકમાં સુખદેવ ગોસ્વામી એનો ધંધો કહે છે કે છે બંદે બંદે ક્ષવે કૈતવેશ ચોરીએ ગરહિતામ વૃત્તિ આસ્થિતમ વિવ્રત કુટુંબ પોષાય યાતિયા માસ દેહિન. એક નહીં ચાર ધંધા કરતો હોય ને, મોટા માણસોના ધંધા પણ જાજા હોય, એમ્બ્રોઇડરીનું કરતા હોય, હીરાનું કરતા હોય, સાઈડમાં જમીનનું ચાલતું હોય, ચાર. પેલો ધંધો શું હતો? બંદે એ અપહરણ કરી લેતો, કોઈકની પત્નીને, કોઈના છોકરાઓને કિડનેપ કરતો. અક્ષય જુગાર રમતો. કૈતવે કપટ કરતો. અમુક વ્યક્તિ પાસે આમ ભોળો બનીને જાય કે મારી માં બીમાર છે, 10 દિવસ મને પેલા આટલા પૈસા આપો, હું તમને પાછા આપી દઈશ. એ 10 વર્ષ થઈ જાય તો એ પાછા ન આપે. અને કાંઈ પછી તો લોકો વિશ્વાસ કરવાનું બંધ કર્યું એની ઉપર. કે છે ચોરીએ, પછી એને ચોરી ચાલુ કરી. આમ આવા પાપ કરતા કરતા એ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. અને આવી રીતે વેશ્યાની સાથે રહેતા રહેતા પાપ કરતા કરતા કાલો અતિ મહાન રાજન અષ્ટ અષ્ટાસી ઇતિ શ્રુતા. પાપ કરતા કરતા અજામિલના 88 વર્ષ વીતી ગયા. કેટલા વર્ષનો થયો? 88 વર્ષનો. અને 88મા વર્ષે એ અજામિલે વેશ્યાના ગર્ભેથી એક પુત્રને જન્મ આપ્યો. વિચાર કરો કેટલો કામી હશે. 10 પુત્ર તો, 9 પુત્ર તો હતા, 10મા પુત્ર ને જન્મ દીધો. 10 તેષા તુ યૌવનમ. પણ હવે એ 10મા પુત્રનું નામ સુખદેવ ગોસ્વામી કહે છે, એ 10મા પુત્રનું નામ નારાયણ હતું. પરીક્ષિત મહારાજને પ્રશ્ન થયો, આટલો મોટો પાપી, આટલો મોટો ચોર ડાકુ, એના પુત્રનું નામ નારાયણ કેમ રાખ્યું? કારણ કે ડાકુના તો નામે કંઈક અલગ હોય ને, ગફાર, હુસેન, બિન લાદેન એવા નામ હોય, આવું નામ કેમ? ભગવાનનું નામ ભાગવતમાં તો નહીં પણ અન્ય પુરાણોમાં વર્ણન છે, એ ભક્તોની કૃપા થઈ ગઈ. એટલે એકવાર અજામિલ ચોરી કરવા ગયો તો ભક્તોની મંડળી એ ગામમાં ગઈ. બિચારા બીજા ગામેથી કીર્તન કરતા કરતા આવતા હતા, થાકી ગયા હતા. તો ગામમાં પાદરે પૂછ્યું, આ ગામમાં કોઈ એવું ઘર ખરું જેમાં ભક્તોની સેવા થતી હોય? તો અમુક છોકરાઓ બેઠા હતા, ભક્તોની મજાક કરી, હન આ ગામમાં છે ને એક બહુ મોટા દાની રહે છે જે વૈષ્ણવોની બહુ સેવા કરે છે. એ કે કોણ? એ કે અજામિલ પ્રભુ. હવે અજામિલ ક્યારે જિંદગીમાં ભક્તોની સેવા નહોતી કરી, ભક્તોને તો ભાડા નહોતો મૂકતો. કોઈ જો ભક્ત દેખાય જાય મૃદંગને ફોડી નાખતો, કરતાલને ફેંકી દેતો અને ભક્તને ટીપી નાખતો. પણ આ છોકરાઓને મજાક સૂજી. કીધું અજામિલ પ્રભુના ઘરે જાઓ, ત્યાં તમારી સેવા થશે. એડ્રેસ લીધું અને ગયા. બેલ માર્યો, વેશ્યાએ દરવાજો ખોલ્યો. પણ દરવાજો ખોલી વેશ્યાએ ભક્તોના દર્શન કર્યા ને. કહેવાય છે ભક્તોના દર્શન કરવાથી વેશ્યા પરમ પવિત્ર થઈ ગઈ. આ ભક્તોની મહિમા છે. નરોત્તમ દાસ ઠાકુર બહુ સુંદર કહે છે, ગંગાર પરશ હૈલ પશ્ચાત પાવન, ગંગાર પશ્ચાત પાવન, ગંગાર પરશ હૈલ પશ્ચાત પાવન, પવિત્ર થવું હોય અહીંયાથી હરિદ્વાર જાઓ, હરિદ્વારથી ગંગા નદીમાં સ્નાન કરો. કહેવાય છે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી તમે પવિત્ર થઈ શકો. પણ भगवान ना भक्तोनी महिमा गंगा मा स्नान करा बाद पवित्रता आवे पण भक्तो ना दर्शन करी लो दर्शन करवाथी तमे पवित्र थई जशो
गंगा रो परश हैले पश्चात पावा दर्शन पवित्र करो ए तो मार्ग दर्शन पवित्र करो ए तो मार्ग
भक्तों ना दर्शन करवा मात्र थी हृदय में पवित्रता आ जाए भक्तों ने जय वेश्या पवित्र थई गई પૂછ્યું અમે સાંભળ્યું છે કે અહીંયા ભક્તોની સેવા થાય છે વેશ્યા કે તમે કોઈ કે તમારી સાથે મજાક કરી છે સારું છે અમારા પતિ ઘરે નથી નગર બધા હેન્ડીકેપ થઈને પાછા જાત પણ ભક્તોએ કીધું કે છતાં તમે સેવા કરી શકતા હો તો કરો વેશ્યાએ કીધું કોઈ વાંધો નહીં એ લોટ આપ્યો શાકભાજી આપ્યા આ લોકોએ પોતાની જાતે રોટલી બનાવી શાક બનાવ્યું ભોજન કર્યું કથા કીર્તન કર્યા બાદ જ્યારે વેશ્યાના ઘરેથી નીકળતા હતા એ વેશ્યાના હાથમાં એક નાનો એવો પુત્ર હતો બાળક એ સાધુએ વૈષ્ણવએ પૂછ્યું કે આ બાળક કોનો છે કારણ કે અજામિલ 88 વર્ષના હતા તો વેશ્યા કમસે કમ 80 વર્ષની તો હશે જ અને 80 વર્ષની જે સ્ત્રી હોય એના હાથમાં નાનો એવો બાળક હોય તો સ્વાભાવિક એમ જ થાય ને કે આની દીકરીનો દીકરો હશે કે દીકરાનો દીકરો પણ વેશ્યાએ કીધું કે આ મારો બાળક છે કીધું આનું નામકરણ થઈ ગયું છે નહીં તો વૈષ્ણવે કીધું આનું નામકરણ અમે કરી દઈએ કીધું હા કરી દો અમારે એમ તો નામ પાડવાનું હતું તો વૈષ્ણવે કીધું તો આજથી આ બાળકનું નામ નારાયણ છે એ નારાયણ નામ જ્યારે વૈષ્ણવે રાખ્યું અજામિલના ભાગ્યના દરવાજા ખુલી ગયા જો અજામિલ આટલો મોટો પાપી એકે એવું પાપ નહોતું જેને જીવનમાં નહોતું કર્યું છતાંય અજામિલ જેવો પાપી ભાગવતમાં સ્થાન લઈ લીધું કારણ કે એના પુત્રનું નામ નારાયણ આપણા બાળકોના નામ રાખવા હોય ને તો ચિંટુ મિન્ટુ પિન્ટુ ટોમી નો રાખવા ભગવાનના નામ ઉપરથી આપણા વડવાઓ પિતૃઓ બહુ બુદ્ધિમાન હતા એ લોકો જ્યારે નામ રાખતા તો ભગવાનના નામ ઉપરથી ગિરધરભાઈ ઘનશ્યામભાઈ રામજીભાઈ હવે તો નામના કોઈ ઠેકાણા જ નથી આપણને લાગે કે આ માણાના નામ છે કૂતરાના નામ છે ભગવાનના આમ તો ભગવાનનું નામ ન લેવાતું હોય પણ કમસે કમ પુત્ર પુત્રીના બહાને તો ભગવાનનું નામ લેવાય અજામેલ ના પુત્રનું નામ નારાયણ થયું સંતોગ નીકળી ગયા અને અજામેલને ખબર પડી દોડતો આવ્યો ક્યાં છે એ કીધું વૈયા ગયા પણ કીધું આપણા પુત્રનું નામ રાખીને ગયા છે શું કે નારાયણ કોઈ વાંધો નહીં આમ તો રાખવાનું જ હતું ને અજામેલ જીવનમાં પહેલી વાર ભગવાનનું નામ લેવા જઈ રહ્યો છે હે નારાયણ માતુર અંકાત મમ અંક આગચ્છ તારા માના ખોળામાંથી મારા ખોળામાં આવ નારાયણ એ ભગવાનનું નામ લેતા નારાયણ એના પુત્રનું નામ લેતા અજામિલ ના જીવનના બધા પાપ નષ્ટ થઈ ગયા કહેવાય છે કે એના પુત્રમાં આસક્ત હતો એ પુત્રમાં આસક્ત અજામિલ નો અંતિમ સમય આવ્યો કહેવાય છે યમરાજના ત્રણ દૂત એને લેવા માટે આવ્યા પણ છતાંય પુત્રમાં આસક્ત એ નારાયણ રમતો હતો યમદૂત આવી રહ્યા છે અને બસ જીવનની અંતિમ ઘડી અંતિમ શ્વાસ અને અંતિમ શ્વાસે અજામિલ એના પુત્રને કહે છે કે નારાયણ તું દૂર જા તું ડરી જઈશ યમદૂતથી અને જેવું મરતી સમયે અજામિલે એ નારાયણનું નામ લીધું મ્રિય માણસ્ય ब्रूतो हरि कीर्तनम भरतुर नाम महाराज पार्षदा सहसा पतन ई मरती समय अंत वेळाए अजामिले नारायण नु नाम लीधु ई समय भगवान ना चार पार्षद शंख चक्र गदा पद्म पीतांबर लेने आवी गया चार पार्षद आया अजामिल ने अर्धो काढ़ी नाख्यो तो यमदूत तो है ई भगवान ना विष्णु ना दूत आवीन तलवार काढ़ी चलो भागो आए थी बोला यमदूत के आ पापी छे अमे आने लेवा आया छे के पापी नहीं आ महात्मा छे यमदूत अने ई भगवान विष्णु ना दूत बने बाधवा मिल्या बोला के अमने यमराजे मोकल्या छे आ पापी छे भगवान विष्णु ना दूत के आ पापी नथी आ महात्मा छे કે તમે કેમ કહો છો આ મહાત્મા છે એ કે આણે ભગવાનનું નામ લીધું છે મરતી સમયે કેમ ગીતામાં ભગવાન કહે છે અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ વ્યક્તિ ગમે એટલો દુરાચારી હોય પણ જો ભગવાનનું નામ લેવા માંડ્યો હોય તો એ સાધુ માનવામાં આવે છે સાધુ છે બોલા યમદૂત કે આને ભગવાનનું નામ નથી લીધું આને તો એના પુત્રનું નામ લીધું છે તો વિષ્ણુદૂત કે આના આના પુત્રનું નામ પેલા નારાયણે પડ્યું કે ભગવાનનું નામ એ ગમે એ બાને ભગવાનનું નામ લીધું છે આ વ્યક્તિ પવિત્ર છે તમે ભાગો અહીંથી એ વિષ્ણુના દૂતે યમદૂતોને ભગાવી દીધા અને વિષ્ણુના દૂતો ચાલ્યા ગયા અજામિલે જોયું હવે મૃત્યુ ભાળી ગયો તો અજામિલ પછી તો એ હરિદ્વારમાં ગંગાના તટે જઈ ભગવાનનું નામ લેતા એને દેહનો ત્યાગ કર્યો ભગવાનના નામને પ્રાપ્ત થયો આમ ભગવાનનું નામ લેવાથી આ પાપી અજામિલ પણ નરકમાં જવાથી બચી ગયો અને ભગવાનના નામને પ્રાપ્ત થયો માટે આપણે નિરંતર ભગવાનનું નામ જપવું જોઈએ આમ અજામિલની કથા સંભળાવે ત્યારબાદ પોષણ તત્વ અંતર્ગત સુખદેવ ગોસ્વામી બહુ સુંદર ભગવાનના એક મહાન ભક્ત વૃત્રાસુરની કથા સંભળાવે છે એકવાર દેવરાજ ઇન્દ્રની સભામાં અનેક દેવતાઓ બેઠા હતા અને એ ઇન્દ્રની સભામાં એ સમસ્ત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પધાર્યા જેવા બૃહસ્પતિ એ દેવરાજ ઇન્દ્રની સભામાં આવ્યા શું કરો છો હરે
કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે
કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે
તમે એમ નહીં સમજતા એનો વાંક છે આમાં શું એક કથા કરતા કરતા કંઈક ભૂલી ગયા હોય ને આપણે તો પછી અમે એમ કહી દઈએ તમે આમ શું કરો છો એટલે એમાં બે ત્રણ મિનિટ નીકળી જાય એટલે અમે પછી યાદ કરી લઈએ કે શું બોલવાનું હતું આવું આવી બધી ટેકનિક હોય ક્યારેક અમારી પાસે આવો તો શીખવાડી ને ક્યારેક પ્રવચન કરતા હોય તૈયારી કરીને આવ્યા હોય પણ કદાચ ભૂલી ગયા એ લિંક ન મળી તો ખોખારો ખાય પાણી લાવજો એ પાણી આવે બે પાંચ મિનિટ થાય ત્યાં આમાં જોઈને પછી લિંક મેળવી દઈએ આવું બધું ઘણું બધું હોય પણ એ ક્યારેક ભક્તોના સંપર્કમાં આવો ભક્તો સાથે બેસો ત્યારે જાણવા મળે
હરે કૃષ્ણ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે
દેવરાજ ઇન્દ્રની સભામાં અનેક દેવતાઓ બેઠા હતા એમના ગુરુ બૃહસ્પતિ આવ્યા હવે ગુરુ બૃહસ્પતિને આગમન થયું એને જોઈ બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ઊભા થઈ ગયા પણ ઇન્દ્રને પદનું અભિમાન પદના અને ધન ઐશ્વર્યના અભિમાનને કારણે ઇન્દ્ર પોતાના સ્થાનેથી ઊભા ન થયા કહેવાય છે જ્યારે સભામાં આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિ પધારે ત્યારે આપણે આપણા સ્થાને ઊભું થઈ જવું એનું એક આધ્યાત્મિક કારણ પણ છે અને એક સાયન્ટિફિક ભૌતિક કારણ પણ છે. આધ્યાત્મિક કારણ એ છે કે આપણાથી વરિષ્ઠ મોટા લોકોને જોઈને જો આપણે ઊભા થઈએ તો એના આશીર્વાદ, એની કૃપા મળે. અને સાયન્ટિફિક કારણ એ છે કે જ્યારે આપણે આપણાથી મોટા વ્યક્તિને જોઈએ, મોટા એટલે ઉંમરમાં નહીં, ગુણોમાં, સંસ્કારમાં, આપણાથી મોટા વ્યક્તિ આપણે જોઈએ ત્યારે આપણા જે પ્રાણ છે એ ઉપરની બાજુ જાય, ઉપર ચડે. અને એ પ્રાણ જ્યારે ઉપર ચડે તો એ પ્રાણને રોકવા માટે આપણે ઊભું થઈ જવું, ને તો એ પ્રાણનો ધક્કો આ કપાળ ઉપર લાગે. અને ધક્કો કપાળ ઉપર લાગવાથી આપણા જીવનની આયુ ઓછી થઈ જાય. આમથી આયુ ઓછી હોય એમાં જીવનના વર્ષોના વર્ષો ઘટી જાય. એટલે સમજદારી બુદ્ધિમાની એમાં છે આપણાથી મોટા વ્યક્તિને જેને સ્થાન ઉપર ઊભું થઈ જાય. આ બળદેવજીએ શીખવાડ્યું નૈમિષારણ્યમાં. જ્યારે રોમહર્ષણ સુત કથા કહી રહ્યા હતા, બળદેવજી યાત્રા કરતા કરતા ત્યાં આવ્યા, બધા ઊભા થઈ ગયા. રોમહર્ષણજી ઊભા ન થયા, ઘાસનો તિનકો લઈ રોમહર્ષણ સુતનો વધ કરી નાખ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ રામ.
હું ભૂલી નથી ગયો, મને યાદ જ છે, પણ આ ડિસ્ટન્સ સાથે તમને પાછું એમ થશે આ વારંવાર ભૂલે છે. આ વક્તામાં કઈ ઠેકાણા નથી, આને યાદ રહેતું નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ રામ.
તો સ્થાન ઉપર ઊભું થઈ જવું. ઇન્દ્ર અભિમાનને કારણે, ધન ઐશ્વર્ય પદના અભિમાનને કારણે ઊભા ન થયા. અને બૃહસ્પતિએ જોયું કે આને અહંકાર છે, અને એ જોઈ બૃહસ્પતિ દુઃખી થયા, એને ખોટું લાગી ગયું. અને ઇન્દ્રની સભા એ સ્વર્ગને છોડીને ચાલ્યા ગયા. જે વ્યક્તિ ઉપરથી ગુરુની કૃપા હટી જાય ને, એ વ્યક્તિનું પતન થઈ જાય. જેવા બૃહસ્પતિ નીકળ્યા, અહીંયા ઇન્દ્ર ઐશ્વર્યહીન થઈ ગયા, એનું તેજ ફીકું પડી ગયું. અસુરોએ ચડાઈ કરી અને બધા દેવતાઓ હારી ગયા. ઇન્દ્રને સ્વર્ગ છોડવું પડ્યું અને હવે સ્વર્ગના રાજા અસુર થઈ ગયા. ગુરુને ગોતે પણ મળે નહીં. અંતે ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા. શું કરવું? બ્રહ્માજી કે ઇન્દ્ર, તે બહુ મોટો અપરાધ કર્યો છે, તે તારા ગુરુનું અપમાન કર્યું છે. અરે ગુરુને તો ભગવાન જેમ આદર આપવો જોઈએ. ભગવાન કહે છે ને, પ્રથમ અસ્તુ ગુરુ પૂજ્ય તતશ્ચૈવ મમ અર્ચનમ. પહેલા ગુરુને પ્રણામ કરો અને પછી મને પ્રણામ કરો, અને જો એમ નહીં કરો તો કુર્વમ સિદ્ધિમ અવાપનોતિ અન્યથા નિષ્ફલમ ભવેત. જીવનમાં જેટલું કરો છો ને એ બધું નિષ્ફળ થઈ જશે. એવા ગુરુનું અપમાન કર્યું છે. બ્રહ્માજીએ કીધું, હવે બૃહસ્પતિ તો નહીં આવે, ત્યાં સુધી એક કામ કરો, તમે બીજા કોઈને ગુરુ બનાવી લો. કોને? એટલે એક કામ કરો, તમારો ભાઈ જે ત્વષ્ટા છે ને, એ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવો. એ તો મારો ભત્રીજો છે, એ તો કાલ હવારે ચડી પહેરીને આટા મારતો હતો, એને ગુરુ. એ કે ગુરુની ઉંમર નો જોવાની હોય, ગુરુમાં ગુણ અને ભક્તિ જોવાની. એ વિશ્વરૂપ મહાન છે, ભલે તારો ભત્રીજો છે. ઇન્દ્ર ગયા, એમના ભાઈ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. અને વિશ્વરૂપે ઇન્દ્રને બહુ સુંદર નારાયણ કવચનો ઉપદેશ દીધો. ભાગવતમાં વર્ણન છે, એક મંત્રમય કવચ. સમય અભાવને કારણે એનું ઉચ્ચારણ નહીં કરીએ, પણ નારાયણ કવચ પ્રદાન કરવાથી ઇન્દ્ર શક્તિશાળી થયા, ફરીથી સ્વર્ગ પાછું મળી ગયું. અને પછી રોજ એ વિશ્વરૂપ ઇન્દ્ર માટે યજ્ઞ કરે. પણ એમાં થયું એવું, એ જે વિશ્વરૂપ હતો એના પિતા તો ઇન્દ્રના ભાઈ દેવતા હતા, પણ વિશ્વરૂપની માં જે હતી એ અસુર કુળની હતી. એટલે તમને ખબર હશે, છોકરાઓનો પોતાની માં અને મામા પ્રત્યે સ્વાભાવિક પ્રેમ હોય. વિશ્વરૂપના ત્રણ મસ્તક હતા, એ યજ્ઞમાં આહુતિ દઈ રહ્યા હતા. બે મસ્તકથી દેવતાઓની શક્તિ વધારતા હતા અને એક મસ્તકથી અસુરોની શક્તિ વધારતા હતા, કારણ કે અસુરો વિશ્વરૂપના મામા હતા. એકવાર ઇન્દ્ર આવ્યા, જોયું, અરે આ તો અસુરોની શક્તિ વધારી રહ્યો છે. ઇન્દ્રે તલવાર કાઢી ખચ 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 ત્રણેય મસ્તક કાપી નાખ્યા. ઓલા ગુરુનો અપરાધ કર્યો, આ ગુરુના તો માથા જ કાપી નાખ્યા. ઈ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ખોટું લાગી ગયું કે ઇન્દ્રએ મારા પુત્રને મારી નાખ્યો. ત્વષ્ટાએ બહુ મોટો યજ્ઞ કર્યો. ઇન્દ્ર શત્રુ વિવદ્વસ્વ, ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો અને કહેવાય છે કે એ યજ્ઞમાંથી ભયંકર અસુર પ્રગટ થયો. એ અસુર ધીરે 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 મોટો થતો જાય. એ અસુરનું શરીર વિકરાળ શરીર અને ધીરે ધીરે આખા આકાશને આવૃત કરી લીધું, એટલે એનું નામ થયું વિત્રાસુર. વિત્રાસુર અસુર પ્રગટ થયો અને પ્રગટ થઈ ઇન્દ્રની સાથે યુદ્ધ શરૂ થયું. ઇન્દ્ર એની આખી સેનાને લઈ વિત્રાસુર સાથે યુદ્ધ કરે, પણ એકલો અસુર આખી ઇન્દ્રની સેનાને ભારી પડી ગયો. ઈ ઇન્દ્રએ ઈ ગદા ફેંકી, બહુ મોટી ગદા આમ ફરાવીને ફેંકી. ઈ વિત્રાસુરે કોક મચ્છર પકડે એમ પકડી લીધી આમ, અને પછી ઈ ગદા ઈ ઇન્દ્રના એરાવત ઉપર આમ ફેંકી, એરાવત મૂર્છિત થઈને પડી ગયો. ઇન્દ્રે વિચાર કર્યો, જો આ મારી ઉપર ફેંક્યો તો હું તો મરી ગયો હોત. ઇન્દ્ર ત્યાંથી પાછા ફેર્યા, આની સાથે યુદ્ધ ન થાય. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું, વિત્રાસુરને મારવાનો ઉપાય મારી પાસે નથી, આની માટે તો આપણે ભગવાન પાસે જવું પડે. બ્રહ્મા સમેત ઇન્દ્ર સમસ્ત દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કીધું, જો તમારે વિત્રાસુરને મારવું હોય તો દધીચી ઋષિ પાસે જાઓ, એની કરોડરજ્જુ એના હાડક્યાથી વજ્રનું નિર્માણ કરો ને એ વજ્રથી વિત્રાસુર મરશે. ઇન્દ્ર કે, આ સંસારમાં ઘણા બધા ઋષિ મુનિઓ છે, ગમે એ ઋષિ મુનિ પાસે મોકલો પણ દધીચી પાસે મને ન મોકલો. કેમ? કારણ કે ત્યાંય બાજરિયા વાળી મૂક્યા હતા. ઇન્દ્ર ત્યાંય હખણા નહોતા રહ્યા. એ પણ એક કથા છે. દધીચી ઋષિ અશ્વશિરા વિદ્યા જાણતા હતા. એકવાર ઇન્દ્ર ફરતા ફરતા દધીચી ઋષિના આશ્રમે ગયા અને દધીચી ઋષિએ સ્વાગત કર્યું. કીધું, ઇન્દ્ર દેવતા તમારે શું જોઈએ છે? જે જોઈતું એ માંગી લો, હું તમને આપી દઈશ. ઇન્દ્ર કે, તમે ઓલી વિદ્યા જાણો છો ને, એ મને કહી દો. દધીચી ઋષિ વિચાર કરે કે આનામાં ભાન નથી, આનામાં બુદ્ધિ નથી, આ વિદ્યાનો જો ખોટો પ્રયોગ કરશે તો દધીચીએ વિચાર કર્યો કે ઇન્દ્ર દેવતા હું તમને બધું આપું પણ આ વિદ્યા તમને નહીં આપું. ઇન્દ્ર કે, આપો લો કે નહીં આપી શકું. ઇન્દ્ર તલવાર નીકાળીને કે, જો કોઈ વાંધો નહીં, આ તલવાર તરત બારી કાઢે. એ તલવાર બારી કાઢીને એ દધીચીને કીધું, ધમકી આપી, જો મને વિદ્યા નથી આપતા પણ મારી સિવાય બીજા કોઈને વિદ્યા આપી, આ તલવાર જોવો છો ને, તમારું ડોકું ઉડાડી દઈશ. આટલી ધમકી આપીને ઇન્દ્ર વ્યા ગયા. અને એની પહેલા દધીચીએ સ્વર્ગના અશ્વિની કુમારને વચન આપ્યું હતું, તમે મોટા થઈ જાઓ ને પછી મારી પાસે આવજો, હું તમને વિદ્યા આપીશ. અશ્વિની કુમાર મોટા થયા, દધીચી ઋષિ પાસે આવ્યા, કીધું, તમે અમને કીધું હતું ને, હવે વિદ્યા આપો. દધીચી ઋષિ કે, બોલો, ઇન્દ્ર ધમકી આપીને ગયો છે, જો હું તમને વિદ્યા આપું ને તો મારું મસ્તક કાપી નાખશે. અશ્વિની કુમાર કે, એમાં ક્યાં મોટી વાત છે, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ અશ્વિની કુમાર સ્વર્ગના મોટા વૈદ્ય છે અને એમાં એ હાડ વૈદ્ય છે, ઓર્થોપેડિક સર્જન. એ ગમે એવો હાથ ભાંગી ગયો હોય, પગ ભાંગી ગયો હોય, એ જોઈન્ટ કરી દે, એનામાં એ વિદ્યા હતી. અશ્વિની કુમારોએ કીધું, કોઈ વાંધો નહીં દધીજીજી, અમે તમને એક પ્લાન આપીએ છીએ, તમને એ મસ્તક કપાવવાની બીક છે ને, અમે પહેલેથી તમારું મસ્તક કાપી નાખ્યું, અને તમારું મસ્તક કાપીને અમે ઘોડાનું મસ્તક લગાડી દઈશું. પછી તમે અમને વિદ્યા આપો, ઇન્દ્ર આવશે, તમારું મસ્તક ઉડાડી દેશે, એ ઘોડાનું મસ્તક પડી જશે ને તમારું મસ્તક ફરીથી લગાડી દઈશું. હવે જો ગુરુને પાછું, ગુરુ બનવામાં માલ નથી. તો દધીજી કે કાપો હવે, પણ ધ્યાન રાખજો કે આ મસ્તક તો કાપો છો, ફરીથી જોઈન્ટ તો થશે ને, એટલે તમે ડરો નહીં. તો આ બંને એ દધીજી ઋષિનું મસ્તક કાપ્યું અને કાપીને ફ્રીઝરમાં મૂકી દીધું અને પછી ઘોડાનું મસ્તક દધીચી ઋષિ ઉપર લગાડી દીધું. કીધું હવે વિદ્યા આપો. એ ઘોડાના મસ્તકે અશ્વિની કુમારોને વિદ્યા આપી. એ અશ્વના મુખેથી વિદ્યા આપવાને કારણે એ વિદ્યાનું નામ અશ્વશિરા વિદ્યા થયું. ઇન્દ્રને ખબર પડી, દોડતા દોડતા આવ્યા, આવી તલવારથી મસ્તક કાપીને વ્યા ગયા અને એ ઘોડાનું મસ્તક પડી ગયું. એ ફ્રીઝરમાંથી દધીચી ઋષિનું ઓરિજિનલ માથું કાઢ્યું, લગાડ્યું અને જોઈન્ટ કરી દીધું. હવે જે દધીચી ઋષિને ધમકી આપી હતી, જે દધીચી ઋષિનું ડોકું ઉલાડીને આવ્યા હતા, ભગવાન કહે છે એ દધીચી ઋષિ પાસે જાઓ અને એને કહો તમારા હાડકે આપો અને એનાથી વિત્રાસુર મળશે. ઇન્દ્ર કે બીજા કોઈ ઋષિ મુનિ નથી, કારણ કે કદાચ હું એની પાસે જઈશ તો એ તો મને ઘરે ગરવા નહીં દે. ભગવાન કે તમારી જેવા નથી, એ મારા ભક્ત છે, જઈને તો જુઓ. ઇન્દ્ર સમેત સમસ્ત દેવતા દધીચી ઋષિના આશ્રમે જાય, દધીચી ઋષિ સ્વાગત કરે અને ઇન્દ્રને કહે શા માટે આવ્યા છો? કીધું પ્રભુજી, દધીચી ઋષિ તમે મરી જાઓ અને તમે મરી જશો ને પછી અમે તમારા હાડકિયા લઈને અમે એનું વજ્ર બનાવશું. તમારા ઘરે કોક આવે અને તમને એમ કે તમે મરી જાઓ અને પછી તમારા હાડકિયા અમારે જોતા જ તમે આપો, ગમે એ નો આવ્યો હોય, પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન આવ્યો હોય તોય ન આપીએ આપણે. અરે ભગવાન આવ્યા હોય તોય શું છે? શરીર સાથે કેટલો પ્રેમ છે. શરીરને સવારથી ચાલુ કરીએ આપણે, નવરાવીએ, ધોરાવીએ, શેમ્પૂ લગાડીએ, મેકઅપ કરીએ, પાવડર લગાડીએ, એને ખવડાવીએ, સારામાં સારું ખવડાવીએ, સારા કપડાં પહેરાવીએ, રાત દિવસ શરીરમાં. અને એક વાળ ધોળો થઈ ગયો હોય ને તો કેટલું ટેન્શન આવે, ફૂંકાઈ જાય અડધા તો, યાર ધોળો થઈ ગયો આ. અને એમાંય એક વાળ જો તૂટી ગયો હોય, આ તો અમારા જીવનમાં થયેલું છે. અમે પેલા કોલેજમાં હતા, એક વાળે જો કામ તૂટી ગયું ને ખરી ગયું ને તો ટેન્શન આવે, યાર આજ તો બાલ ગીર ગયા. કેટલું શરીર સાથે કેટલો પ્રેમ છે ને જીવનો, એવું શરીર કોઈ દાનમાં આપી દે. પણ દધીચી ઋષિ આખી તો ભગવાનના ભક્ત હતા, કીધું આ શરીર જીતે જે કોઈના કામમાં ન આવ્યું, મરતા મરતા પણ જો તમારા કામમાં આવતું હોય તો લઈ જાવ આ શરીરને. આને કહેવાય દાની. અને આવા દાનીઓનું નામ ભગવાન રામ એના મુખેથી લે છે. શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા સૈવ ધર્મ હિત કોટી કલેશા. રામચરિત માનસમાં, રામાયણમાં ભગવાન રામ આવા ભક્તોનું નામ લે છે એના મુખેથી. દધીચી ઋષિ સમાધિમાં બેઠી પોતાના આત્માને ભગવાનમાં મગ્ન કરી દેહ ત્યાગી દીધો અને આ ઇન્દ્રએ એમના શરીરમાંથી હાડક્યા નીકાળ્યા, વિશ્વકર્મા પાસે લઈ ગયા, એનું વજ્ર બનાવ્યું. અને એ વજ્ર લઈ ઇન્દ્ર વિત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય. વિત્રાસુર સાથે યુદ્ધ કરે. એ યુદ્ધ કરતા કરતા ઇન્દ્રને હજી બીક લાગે છે. એ વિત્રાસુર છાતી ખોલીને ઉભો છે અને કીધું, ઇન્દ્ર તમે વજ્ર ચલાવો, ઇન્દ્ર તમે મને મારો. હવે ઇન્દ્ર વિચાર કરે, ઓલી ગદા ફેંકી હતી એ ગદાને પકડીને મારી જ ઉપર ચલાવી, આ વજ્ર પકડીને જો મારી ઉપર ચલાવશે તો મારું તો ફેલ થઈ જશે. ઇન્દ્ર તમે મારી ઉપર વજ્રનો પ્રહાર કરો. ઇન્દ્ર ટેન્શનમાં, ચિંતામાં કે આ સામેથી એમ કહેશે વાર કરો, આની પાસે કઈક ટેકનિક આવી ગઈ લાગે છે. ત્યારે વિત્રાસુર, વાસ્તવમાં વિત્રાસુર કોઈ સાધારણ વ્યક્તિ નહોતો, એ યુદ્ધ ભૂમિમાં ઉભો ઉભો વિત્રાસુર ભગવાનને યાદ કરે છે. ચાર શ્લોક વિત્રાસુર પોતાના મોઢેથી બોલ્યા છે, અદ્ભુત કહેવાય છે કે આ ચાર શ્લોક ભાગવત નો સાર છે, ચતુર શ્લોકી ભાગવત, અદ્ભુત શ્લોક. અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય માના સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તું કાય. યુદ્ધ ભૂમિમાં ઉભા ઉભા વૃત્રાસુર મરતી સમયે મરતી વેળાએ ભગવાનને યાદ કરે છે કે હે પ્રભુ, હે હરે, હે ઈશ્વર, હું મરવા જઈ રહ્યો છું, મારી મૃત્યુ નિકટ આવી ગઈ છે, પણ તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, તમારે મને જો બીજો જન્મ આપવો હોય, એ બીજા જન્મમાં મને ભક્તોનો સંગ મળે, ભક્તોનું સાનિધ્ય મળે, આવી હું તમને પ્રાર્થના કરું છું. ભગવાન કે બસ, બીજું કાંઈ નથી જોતું, હું તારી સામે ઉભો છું, તારે જે જોઈતું એ માંગી લે. વિતરાસુર કહે છે, નહીં પ્રભુ, મારે સ્વર્ગ નથી જોતું, બ્રહ્મલોક નથી જોતું, જન મહર તપ, મારે કોઈ રાજા નથી બનવું. નાક પ્રિષ્ઠમ, જો પ્રત્યેક વસ્તુની આગળ ન શબ્દ લાગે છે, સંસ્કૃત શ્લોક હે, લેકિન ભાવ સે સુનિયે, અર્થ સે સમજ મે આયેગા. નાક પ્રિષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ નરસાધિપત્યે ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંશે. હે પ્રભુ, મારે બ્રહ્મલોકના રાજા નથી બનવું, મારે સ્વર્ગનો રાજા પણ નથી બનવું, પ્રભુ મારે કાંઈ નથી જોતું, કુછ નહીં ચાહીએ. અબ કછુનાથન ચાહિય મોરે દીન દયાળ અનુગ્રહ તોરે. અબ કછુનાથન ચાહિય મોરે દીન દયાળ અનુગ્રહ તોરે. ફિરતી બાર મોહી જો કછુ દેવા, ફિરતી બાર મોહી જો કછુ દેવા, સો પ્રસાદ મેં શિર ધરી લેવા. કેવટને જ્યારે ભગવાન રામ કહે છે માંગો શું જોઈએ છે, ત્યારે કેવટ પણ એટલું જ કહે છે, પ્રભુ તમારા દર્શન જોઈએ છે. 14 વર્ષ પછી તમે જ્યારે પાછા ફરો, તમે મને દર્શન આપજો. એમ વિત્રાસુર ભગવાનને કહે છે, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ નરસાધિપત્યે, કાંઈ નથી જોતું, તમારે દેવું જ હોય તો તમારા દર્શન આપો, મેં આપકો દેખના ચાહતા હું. દેખીએ, જો ભગવાન કે શુદ્ધ ભક્ત હોતે હૈ વે ભગવાન સે કુછ નહીં માંગતે હૈ. હમ લોગ ભગવાન સે માંગતે હૈ, પ્રભુ યે દીજીએ, યે દીજીએ. ભગવાન કે શુદ્ધ ભક્ત ભગવાન સે કુછ નહીં માંગતે હૈ, ભગવાન કો હી માંગ લેતે હૈ. પ્રભુ મુજે આપ ચાહીએ, આપસે કુછ નહીં ચાહીએ, તમારા દર્શન જોઈએ છે. પ્રભુ હું તમારા દર્શનમાં, તમારા દર્શનના વિરહમાં દુખી છું. કેમ? દ્રષ્ટાંત આપતા કહે છે, જેમ પક્ષીના બચ્ચા એ પક્ષીની રાહ જોતા હોય, જેમ વાછડા ગાયની રાહ જોતા હોય, કે છે અજાત પક્ષા ઈવ માતરમ ખગા સ્તન્યમ યથાવ સરાશુધ આરતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દેહિ દ્રક્ષતે ત્વાં. પક્ષીના નાના નાના બચ્ચા જેની પાંખો નથી આવી, એની માટે એના માતા પિતા જંગલમાંથી દાણા લઈને આવે અને એ પક્ષીના બચ્ચાના મોઢામાં મૂકે, પોતે ન ખાઈ શકે, પોતે ન ઉડી શકે, એમ સવારથી ઘરેથી નીકળ્યા હોય, એ માળામાંથી નીકળ્યા હોય, બપોર થઈ જાય, સાંજ પડે, પણ એ માતા પિતા ઘરે ના આવ્યા હોય તો ત્યારે એ પક્ષીના બચ્ચા રડતા હોય. એના માતા પિતાના વિરહમાં રડતા હોય અને માતા પિતાના દર્શનની રાહ જોતા હોય, ક્યારે આવશે ક્યારે આવશે, એમ પ્રભુ હું તમારા દર્શનની રાહ જોઈ રહ્યો છું, તમે ક્યારે દર્શન દેશો. જેમ ગાયો ચરવા ગઈ હોય અને ગાયના નાના નાના વાછડાને ભૂખ લાગી હોય, એ પોતાની માનું દૂધ પીવા માટે આતુર થતા હોય, વ્યાકુળ થતા હોય, અને એક નજરે એક ટકે માં ગાયની રાહ જોતા હોય, એમ હે પ્રભુ હું તમારી રાહ જોઈ રહ્યો છું. જેમ એક સતી નારી એક પતિવ્રતા પત્નીનો પતિ પરદેશ ગયો હોય અને અહીંયા એ પત્નીને બહુ હેરાન કરતા હોય અને એ પત્ની પોતાના પતિની રાહ જોતી હોય, ક્યારે મારો પતિ આવશે અને મને સુખ આપશે, હે પ્રભુ એવી રીતે હું તમારી રાહ જોઉં છું, તમે ક્યારે મને દર્શન આપશો. જો ભક્તોની પ્રાર્થના આવી હોવી જોઈએ, ભગવાનને આવી પ્રાર્થના કરવી જોઈએ, આમ લીસ ન કાઢવું જોઈએ, પ્રભુ મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ. હા, એ ભક્તિ છે પણ શુદ્ધ ભક્તિ નથી. શુદ્ધ ભક્ત ભગવાન પાસે કાંઈ ન માગે, ન ધનમ ન જન્મ ન સુંદરી કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ અહેતુકી, કાંઈ નથી જોતું. પણ અંતે વૃતાસુરને મનમાં થયું, હું તો ભગવાન પાસે માંગી રહ્યો છું કે તમે દર્શન આપો, પણ ભગવાન મને દર્શન ક્યાંથી આપે, હું તો અસુર છું. મનમાં એક નમ્રતા ઉત્પન્ન થઈ, મેં તો અસુર હું ઓર અસુર કો ભગવાન કા દર્શન કહાં સે હોગા. ત્યારે વૃતાસુર અંતિમ શ્લોક એ પ્રાર્થનાનો અંતિમ ચરણ કહી રહ્યા છે. મામોતમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્મા ત્મજાર્ગે હે શ્વાસક્ત ચિત્ત ન નાથ ભૂયા. પ્રભુ હું તો અસુર શરીરમાં છું, હું તો એક રાક્ષસ છું, તમારા દર્શન તો મને ક્યાંથી થાય, આ સંભવ નથી. એટલા માટે પ્રભુ હું તમારા ચરણોમાં એક જ પ્રાર્થના કરું છું, તમારા દર્શન ન થાય કોઈ વાંધો નહીં, પણ તમારા ભક્તોના દર્શન થઈ જાય એવા આશીર્વાદ. કારણ કે ભગવાનના દર્શન અને ભક્તોના દર્શનમાં કોઈ અંતર નથી, ભક્તોના હૃદયમાં ભગવાન બેઠા હોય છે. ભક્તોના દર્શન કરતો રહું એવા આશીર્વાદ આપો. વૃત્રાસુર ભગવાનને પ્રાર્થના કરે છે અને અંતે ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર શું જોઈ રહ્યો છે, તારી સામે ઉભો છું, માર મને, હું મરવા માટે તૈયાર છું, તને શું લાગે છે, તું મને મારીને જીતી જઈશ, તારી ભૂલ થાય છે ઇન્દ્ર, તારી ભૂલ થાય છે, તું કદાચ મને મારી નાખીશ, હું મરી પણ જઈશ, હું તને વચન આપું છું, હું મરી જઈશ, હું મરી જઈશ, તું જીવીશ. પણ ઇન્દ્ર યાદ રાખજે, હું મરી જઈશ છતાં પણ હું જીતી જઈશ. કારણ કે મને મારવાથી તને સ્વર્ગ પ્રાપ્ત થશે, જે સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર એક દિવસે આવવું પડે છે. તને મારવાથી આ તુચ્છ સ્વર્ગ મળવાનું છે, પણ મને મરવાથી વૈકુંઠ પ્રાપ્ત થવાનું છે. હું હારવા છતાં પણ જીતી જવાનો છું. ઇન્દ્ર મને મારી નાખ, કારણ કે આ મરતી વેળાએ મારું મન ભગવાનમાં લાગ્યું છે. આમ જ્યારે વિત્રાસુરે કીધું, એ ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો. કહેવાય છે કે 100 વર્ષ એ ઇન્દ્રએ વજ્ર વિત્રાસુરના ગળામાં આમ ફેર્યું. આપણે ક્યારેક ઘરમાં તાળું દેવાઈ ગયું અને ચાવી ખોવાઈ ગઈ હોય, અને પછી ઓલી 100 બ્લેડ નથી લાવતા, ઓલી કાંકરવાળી બ્લેડ આવે, મને એને ખબર નથી એને શું કહેવાય, તણી પાનું, પણ એ 100 બ્લેડ એ તાળા ઉપર આમ ઘસે ઘસે ઘસતા ઘસતા 1/2 કલાકે તાળું તૂટે. વજ્ર જ્યારે ઇન્દ્રએ 100 વર્ષ સુધી એ ઘસ્યું, ત્યારે વિત્રાસુરનું ડોકું ધડથી અલગ થયું, મસ્તક. વિચાર કરો કેટલો વિશાળ અસુર હશે. વિત્રાસુરનું મૃત્યુ, પણ વૈકુંઠને પ્રાપ્ત થયા. અહીંયા એક બહુ સુંદર વાત જે આપણા જીવનમાં લક્ષ્ય લેવા જેવી છે. ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિનો અપરાધ કર્યો. ઇન્દ્રએ બ્રાહ્મણ વિશ્વરૂપનો અપરાધ કર્યો, અને પછી ઇન્દ્રએ વૃત્રાસુરનો અપરાધ કર્યો. એટલા માટે ઇન્દ્રની ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ બ્રહ્મ હત્યા બહુ મોટી હત્યા છે. ઇન્દ્ર ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, પણ આ બ્રહ્મ હત્યાનું પાપ 4 પ્રકારના લોકોએ લઈ લીધું. એ બ્રહ્મ હત્યાનું 25% પાપ ઇન્દ્રના મસ્તક ઉપરથી પૃથ્વી દેવીએ લીધું, અને જેવું એ બ્રહ્મ હત્યાનું 25% પાપ પૃથ્વીએ લીધું, આ પૃથ્વી ઉપર રણ પ્રદેશ બની ગયા, બંજર જમીન જ્યાં કાંઈ ન થાય. આ પૃથ્વી ઉપર બંજર જમીન શા માટે છે? કારણ કે બ્રહ્મ હત્યાનું પાપ 25% આ પૃથ્વી ઉપર ગયું. પણ એ પૃથ્વીએ જ્યારે 25% પાપ લીધું, ત્યારે ઇન્દ્રએ પૃથ્વીને આશીર્વાદ દીધો કે જાઓ, હું તમને આશીર્વાદ આપું છું, આ પૃથ્વી ઉપર ક્યારે ખાડા નહીં રહે. ત્યારબાદ બીજું 25% પાપ આ સંસારના વૃક્ષોએ લઈ લીધું, અને જ્યારથી વૃક્ષોએ એ બ્રહ્મ હત્યાનું પાપ લીધું, ત્યારથી વૃક્ષ ઉપર ગુંદર થવા માંડ્યો. આજે ઝાડ ઉપર ગુંદર થાય છે ને, એ ગુંદરમાં બ્રહ્મ હત્યાનું પાપ છે. માટે જે લોકો ગુંદરનું સેવન કરે, આપણા ગુજરાતમાં તો લાડવા વાળે ને એમાં ગુંદર નાખે, એ ગુંદર ખાવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે ક્યારે પણ ગુંદર ન ખાવો જોઈએ, કોઈ પણ અવસ્થામાં. અમુક લોકો કે ફલાણી અવસ્થામાં ગુંદર તો ખાવો જ જોઈએ ને, અમારા ગુંદર ખાધા વગર જીવતા છે હજી, કરી તો જોવો તમે. પણ આપણે મનમાં બેસાડી દીધું છે, ગુંદર વગર ચાલે નહીં. એ ગુંદરમાં બ્રહ્મ હત્યાનું પાપ છે, ન ખવાય. અને જ્યારે વૃક્ષે આ બ્રહ્મ હત્યાનું પાપ લીધું, ત્યારે ઇન્દ્રએ વૃક્ષને આશીર્વાદ દીધા કે હું તમને આશીર્વાદ આપું છું કે તમારી ડાળી તમારું બીજ ક્યાંય પણ પડે તો એ બીજું એક વૃક્ષ તૈયાર થશે. ત્યારબાદ 25% બ્રહ્મ હત્યાનું પાપ પાણીએ લઈ લીધું, જળ. અને જ્યારથી પાણીએ આ બ્રહ્મ હત્યાનું પાપ લીધું, ત્યારથી પાણીમાં પરપોટા થવા માંડ્યા, ફીણ. એટલે ગમે ત્યારે ગ્લાસમાં જ્યારે પાણી ઉપર ફીણ હોય ને, એ ફીણને કાઢીને પછી પીવું, એ ફીણમાં પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. હું બહુ નાનો હતો, અમારા ઘરે એક સંત આવ્યા, રાધાકૃષ્ણ પ્રભુ અમારા શિક્ષા ગુરુ છે. ઘરે આવ્યા, એમને પાણીનો ગ્લાસ દીધો, તો એ પાણીનો ગ્લાસ હાથમાં લઈને નીચે આમ માર્યું, આમ પાણી હલી ગયું, થોડુંક નીચે પણ પડ્યું. હવે આ મેં આ દ્રશ્ય જોયું, પણ એ સમયે તો કાંઈ પૂછી ન શક્યો. ચાર પાંચ વર્ષ પૂછી મેં પછી એને પૂછ્યું કે તમે એ ગ્લાસ ઉપર આમ હાથ કેમ માર્યો, ત્યારે એણે મને આ કથા સંભળાવી કે એ ગ્લાસમાં એ જળ ઉપર એ પરપોટા હતા, અને એ પરપોટા વાળું જો પાણી પીએ તો એમાં બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એ પરપોટા કાઢવા માટે મેં પાણીને હલાવ્યું હતું. ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આ 75% પાપ લઈ લીધું, હવે 25% જે પાપ વેજ્યું એ આ જગતની સ્ત્રીઓએ લઈ લીધું. અને જે દિવસથી એ ઇન્દ્રના બ્રહ્મ હત્યાનું પાપ જગતની સ્ત્રીઓએ લીધું, એ દિવસથી સ્ત્રીઓના માસિક ધર્મ પ્રારંભ થયા, રજસ્વલા ધર્મ પ્રારંભ. એટલા માટે શાસ્ત્રનો એક નિયમ છે, જ્યારે સ્ત્રી રજસ્વલા હોય, માસિક ધર્મમાં હોય, ત્યારે પુરુષે સ્ત્રીનો સંગ ન કરવો જોઈએ. અને એ અવસ્થામાં સ્ત્રી પુરુષનો કે પુરુષ સ્ત્રીનો સંગ કરે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એ પાપથી ક્યારેય મુક્ત ન થઈ શકે. અને એટલા માટે આનાથી વર્જિત રહેવું. અને ઇન્દ્રે એ સ્ત્રીઓને આશીર્વાદ દીધા કે તમે મારું આ બ્રહ્મ હત્યાનું પાપ લીધું છે, માટે હું સ્ત્રીઓને આશીર્વાદ આપું છું, પુરુષ કરતા 4 ગણી વધારે શક્તિ હશે. સાચી વાત છે. કોણ કહે છે સ્ત્રીઓ અબલા? સ્ત્રીઓમાં જેટલી શક્તિ છે પુરુષમાં નથી. એક સ્ત્રી યદી ચાહે ને આખી દુનિયાના ઇતિહાસને બદલી નાખે. એક સ્ત્રી, હું આગળ કથા કહીશ, નવમ સ્કંદમાં માતૃશક્તિ છે આ. સ્ત્રીઓએ આ પાપ લીધું, સ્ત્રીઓ હજી દુઃખ વેદના સહન કરે છે. તો ઇન્દ્રનું પાપ 4 લોકોએ લીધું, પણ પરીક્ષિત મહારાજે જિજ્ઞાસા કરી, પ્રભુ આ વિત્રાસુર અસુર હતો, અસુર શરીરમાં ને ઈ રણભૂમિમાં ઉભો હતો, અને રણભૂમિમાં ઉભા ઉભા એને ભગવાનની યાદ આવી, આ તો કઈ સમજાતું નથી. ઈ કારખાનામાં બેઠા બેઠા ઈ ધંધો કરતા કરતા, વહીવટ કરતા કરતા ભગવાન યાદ આવે, અને એમાં એ આવી સ્તુતિ. ત્યાં તો રજોગુણ હોય, તમોગુણ હોય, એમ યુદ્ધભૂમિમાં રજોગુણ તમોગુણ હોય, અને એવા યુદ્ધભૂમિમાં ભગવાનની યાદ વિત્રાસુરને આવી, આવું કેમ બન્યું, આનું કારણ શું? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, આ વિત્રાસુર કોઈ સાધારણ વ્યક્તિ નહોતો. પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતા. વિત્રાસુરનો ઇતિહાસ, આ વિત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતા. હવે જે વાત કહીશ ને એની પર તમને વિશ્વાસ નહીં થાય, એ મને વિશ્વાસ છે. એ ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્ની હતી. મેં મુંબઈમાં પાર્લામાં જયારે આ ચિત્રકેતુની કથા કરી, મને 10 ફોન આવ્યા, પ્રભુ કઈક ફેંકો, પણ કઈક આમ સમજીને ફેંકતા હોતો તો એને કેચે કરવી, આ તો બાઉન્સર વયું જાય છે. 1 કરોડ પત્ની, પછી મારે એને ભાગવત ખોલીને દેખાડવું પડ્યું. ભાગવતના શ્લોકમાં લખ્યું છે, આ કઈ ખોટી વાત નથી. પણ છતાંય આપણે આપણા મનથી વિચાર કરીને, આપણી બુદ્ધિથી આપણે એમ વિચાર કરી, અહીંયા એકને નથી રાખી શકતા, એ કરોડને કેમ રાખતા હશે? એ આપણે જેવા નહોતા, એ હરેર અંશાંશ જન્મ ન, એ ભગવાનની શક્તિ લઈને ઉત્પન્ન થતા, ભગવાન એમાં વિશેષ શક્તિ સંચાર કરતા. 1 કરોડ પત્ની, પણ દુઃખની વાત એ કે એકેના ગર્ભેથી પુત્ર ઉત્પન્ન થાય નહીં. 1 કરોડ પત્ની હોવા છતાં પણ એક પણ સંતાન નહોતી. અને એવી અવસ્થામાં એકવાર અંગિરા ઋષિ એ રાજા ચિત્રકેતુના ઘરે પ્રવચન કરવા ગયા, તો અંગિરા ઋષિ ઓમ નમો ભગવતે શરૂ કરે એની પહેલા ચિત્રકેતુ એનું પ્રવચન શરૂ કર્યું. મહારાજ, તમે અમારા ઘરે આવ્યા છો, હું તો દુઃખીના ડાળિયા થઈ ગયો છું, આટલું આટલું અમારા ઘરે છે, આટલી પત્નીઓ છે, પણ એકેય દીકરો નથી, એકેય સંતાન નથી. એ મહારાજને પ્રવચન કરવાનો સમય જ ન આપ્યો. અંગિરા ઋષિએ ઈ જે કાર્ય માટે આવ્યા હતા એને મુલતવી રાખ્યું કે અહીંયા પ્રવચન કરવા જેવું નથી. ચિત્રકેતુએ કીધું, તમે મને આશીર્વાદ આપો કે મને પુત્ર થાય, સંતાન થાય. અંગિરાના આશીર્વાદથી ચિત્રકેતુને એક બાળકનો જન્મ થયો. અને બીજી બધી રાણીઓની ઈર્ષ્યાને કારણે 9,09,999 રાણીઓએ મળી એ એક બાળકને ઝેર ખવડાવી દીધું. બાળક મરી ગયો. ચિત્રકેતુ દુખી. ચિત્રકેતુ રડે, એની પત્ની રડે. જ્યારે વ્યક્તિ દુખી હોય ને, કે એના ઘરમાં ક્યારેક અવસાન થઈ ગયું હોય ને, ત્યારે તમે એને ઉપદેશ આપો ને, એ ઉપદેશ હૃદયમાં બેસી જાય. કારણ કે એ સમયે એનું હૃદય કોમળ થઈ ગયું હોય. રડી રડીને એ જે પથ્થર જેવું કઠોર હૃદય હોય ને, કોમળ. અને એમાંય દીકરો મરી ગયો હોય. અમે તો જોયેલા છે દ્રશ્ય. હવે અંગિરાજીએ કીધું કે હવે પ્રવચન કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આપણા સમાજમાં પણ એક પ્રણાલી છે ને, જ્યારે કોઈનું અવસાન થઈ જાય ત્યારે ગરુડ પુરાણ બેસાડે. આખું જીવન તો ન સમજ્યા, પણ હવે કદાચ સમજે તો. એ જે મર્યા છે એની માટે ગરુડ પુરાણ નથી. એ જે જીવતા છે, મર્યા એ તો ન સમજી શક્યા, પણ જીવે છે એ તો સમજે કમસે કમ. પણ છતાં એ શમશાન વૈરાગ્ય. ગમે એટલા ગરુડ પુરાણ સંભળાવો, અમે એકના બે નહીં થઈએ, કસમ ખાઈને બેઠા હોય. પણ અહીંયા અંગિરાજી, અને અંગિરાજી વિચાર કર્યો કે આ રાજા એટલો આસક્ત છે, હું એકલો પ્રવચન નહીં કરી શકું. પ્રવચન કરવામાં નારદ મુનિ છે ને એક્સપર્ટ છે. નારદજીને હારે લીધા, એક કરતા બે ભલા. અંગિરા ને નારદ આ બંને ગયા ચિત્રકેતુને ઉપદેશ કરે. ચિત્રકેતુના નારદ અને અંગિરાના ઉપદેશથી ચિત્રકેતુનું હૃદય પરિવર્તન થાય. એ ચિત્રકેતુ ઘર બહાર છોડી જંગલમાં જઈ ભગવાન શંકરષણની ઉપાસના કરે. ભગવાન શંકરષણ પ્રસન્ન થઈ ચિત્રકેતુને દિવ્ય વિમાન આપે. ભગવાનનો પાર્ષદ બની ગયા છે. હવે દિવ્ય વિમાનમાં રાજા ચિત્રકેતુ વિચરણ કરી રહ્યા છે. એક દિવસની વાત, એ વિમાનમાં વિચરણ કરતા કરતા એ ચિત્રકેતુ કૈલાસ ધામમાં પધાર્યા, શિવજીના લોકમાં. અને એ સમયે શિવજી પોતાના ખોળામાં પાર્વતી પોતાની પત્નીને બેસાડી ઘણા ઋષિ મુનિ મહાત્માઓને પ્રવચન કરી રહ્યા હતા. રાજા ચિત્રકેતુ શિવજીના મિત્ર હતા, ફ્રેન્ડ હતા. અરે મિત્ર આપસમાં એકબીજાની મજાક કરે એમાં કઈ કોઈ દોષ નથી. તો એ ચિત્રકેતુ ઉડતા ઉડતા આકાશના માર્ગે કૈલાસમાં આવ્યા. અને ચિત્રકેતુએ પોતાના વિમાનને થોડુંક નીચે લીધું. હવે નીચે ન લીધું તો કોઈ વાંધો નહોતો. એ ઉપર ઉભા ઉભા એને જે કરવું એ કરે, પણ એને વિમાનને નીચે લીધું. અને નીચે લઈ ચિત્રકેતુ હસવા માંડ્યા. જો ચિત્રકેતુ કે સંસારના ગુરુ થઈને બેઠા છે. અરે પત્નીને ખોળામાં જ બેસાડી હોય તો કઈ ગાર્ડનમાં જઈને બેસાડો. આ પ્રવચન કરતા કરતા પત્નીને ખોળામાં બેસાડવાની શું જરૂર છે? એ મજાક કરવા માંડ્યા. આ સંસારના ગુરુ જ બગડ્યા છે. અને ભાગવત કથા કરો, પત્નીને ખોળામાં બેસાડવાની શું જરૂર છે? આપણને આ વાત બેસતી નથી. આ વાત શિવજીએ સાંભળી, પણ શિવજી તો કીધું મિત્ર હે, બોલતે રહેંગે. પણ પાર્વતીથી સહન ન થયું. પાર્વતીથી ન રહેવાનું. ઘણી વખત થાય ને, સ્ત્રીઓથી ન રહેવાય. અને પાર્વતી ભરી સભામાં, પાર્વતીનો પારો ચડ્યો અને ભરી સભામાં કહેવા માંડ્યા, હા હવે શું સારું શું ખરાબ એ બતાવવા માટે ભગવાને તમને નિમા લાગે છે. તમે કોણ છો મારા પતિને ઉપદેશ આપવા વાળા? અને કદાચ મારા પતિ મને ખોળામાં બેસાડે કે ખંભે બેસાડે, તમારું કઈ ગયું? તમે મારા પતિનો ઉપહાસ કરો છો અને અસુર જેવું કાર્ય કરો છો. જાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે અસુર થઈ જાઓ. ચિત્રકેતુ એ શ્રાપને શિરોધાર્ય કર્યો, કારણ કે ભગવાનના ભગત હતા. ચિત્રકેતુ એ વિમાનને હજી નીચે લીધું. વિમાનમાંથી ઉતરા, પાર્વતી પાસે આવ્યા. બંને હાથ જોડી પાર્વતીને કહે છે કે દેવી, હું એટલા માટે નથી આવ્યો કે તમે મને શ્રાપથી મુક્ત કરો. તમે જે કીધું, તમારી જે ઈચ્છા છે, હું તૈયાર છું. પણ હું તો એટલું જ કહેવા આવ્યો છું કે મારી શિવજી સાથે કોઈ ઈર્ષ્યા નથી, કોઈ દુશ્મની નથી. અમે બંને મિત્ર છીએ અને મિત્રતામાં હું પરિહાસ કરતો હતો, મજાક કરતો હતો. મારા હૃદયમાં ઝેર નથી. તો મારું કર્તવ્ય છે કે મારા હૃદયમાં જે હતું મેં તમને કહી દીધું, અને તમારી ઈચ્છા જ છે હું અસુર બનું. તો દેવી માતે, તમારી ઈચ્છા શિરોધારીએ હું અસુર બનવા તૈયાર છું. ચિત્રકેતુ વયા ગયા અને પછી બીજા જન્મમાં વૃત્રાસુર અસુર બન્યા, જે કથા તમે સાંભળી. પણ જીવનમાં ઉતારવા જેવું તો એ છે કે જ્યારે ચિત્રકેતુ વયા ગયા ને, પછી શિવજીથી ન રહેવાનું. શિવજીએ જોયું કે હવે આ મારી પત્ની એ કંટ્રોલની બહાર, એ મર્યાદાની બહાર વહી ગઈ છે. એટલે શિવજીએ પોતાની પત્નીને ખીજાતા ખીજાતા એ વાત ન જઈ કે આ બધા વ્યા જાય પછી એને ઘરમાં લઈ જઈને સમજાવવું, નહીં. જ્યારે પત્ની મિસ્ટેક કરે ત્યારે પતિને કર્તવ્ય છે કે પત્નીને સમજાવે. પછી પત્નીને સારું લાગે કે ખરાબ, પતિનો ધર્મ, પતિનું કર્તવ્ય છે પત્નીને સમજાવવું. એ શિવજી ભરી સભામાં ભાગવતમાં વર્ણન છે. દેવી તે જોયું ને, કટુ શબ્દમાં કહી રહ્યા છે, તે વૈષ્ણવની મહિમા જોઈ. અરે એ ચિત્રકેતુ રાજા હતા, સાક્ષાત શંકરશણના આશીર્વાદ લઈને આવ્યા હતા, તો શું સમજે છે એ કોઈ સાધારણ વ્યક્તિ છે? અરે ચાહેત ને તો એક સેકન્ડમાં તને સળગાવીને ભસ્મ કરી નાખે. પરમ પરાક્રમી હતા. પણ જોયું, વૈષ્ણવની મહિમા જોઈ, તેને શ્રાપ આપી દીધો, એ અસુર બની જાઓ એવો શ્રાપ દીધો, છતાંય એ બંને હાથ જોડી તને પ્રણામ કર્યા. આને કહેવાય વૈષ્ણવ, મહાત્મા ભૃત્ય ભૃત્યા નામ, આને કહેવાય મહાત્મા, જેનો દોષ ન હોવા છતાં પણ એને દોષને શિરોધાર્ય કર્યો. ચાહે તો ક્યારનો મારી નાખે તને. આમ શિવજીએ વૈષ્ણવની મહિમા કહી અને પાર્વતીને કીધું, તારાથી ભૂલ થઈ છે અને જો તું આનું પ્રાયશ્ચિત નહીં કરે તારું પતન થઈ જશે. આમ શિવજીએ પોતાની પત્નીને સમજાવે. આ સંસારમાં જે પતિ પોતાની પત્નીને સમજાવવાનું નથી શીખ્યા એનું પતન થઈ ગયું છે. ઉત્તાન બાદ એની પત્નીને ન સમજાવી શક્યા, એને રોવું પડ્યું. રાજા દશરથ કેટલા પરાક્રમી રાજા, દસે દિશામાં જેનો રથ ચાલતો, પણ કઈ કઈને એટલું ન કહી શક્યા, તારે થાય કરી લે, હું રામને વનમાં નહીં મોકલું. કહી શકે એમાં કઈ મોટી વાત થોડી હતી. પણ પત્નીને એટલું ન સમજાવી શક્યા, એ પરબ્રહ્મ રામ વનમાં ગયા અને દશરથને મરવું પડ્યું. પતિનો ધર્મ છે સ્થાને સ્થાને પત્નીને ઉપદેશ આપો, સમજાવી. કારણ કે પત્નીમાં લાંબી બુદ્ધિ નથી હોતી, બુદ્ધિ હોય છે પણ એમાં ભવિષ્યનું વિચારવાની શક્તિ નથી હોતી. હું પત્નીની વાત કરું છું, બાકી જે પત્ની ભક્ત થઈ ગઈ હોય એ તો ભાઈ પરમ, એ તો મહારાણી કુંતી, કાલે સાંભળ્યું ને તમે, એ તો પરમ જ્ઞાની હોય, એના તો આશીર્વાદ લેવાના. પણ સંસારની સાધારણ જે સ્ત્રી છે એને સમજાવવાનો ધર્મ છે પતિને. આમ શ્રીમદ ભાગવત ના છઠા સ્કંદમાં વૃત્રાસુરની કથા સંભળાવે, પુંસવન વ્રત સંભળાવે, અને આટલું કહી વેદ વ્યાસજી આ ષષ્ઠ સ્કંદને વિરામ આપે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસાયામ સંહિતાયામ ષષ્ઠ સ્કંદ સમાપ્ત. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હજુ કથા બાકી છે, હજી પ્રહલાદ મહારાજની કથા થશે, હિરણ્યકશિપુ આવશે, ભગવાન નરસિંહનો અવતાર થશે. તમે ધૈર્ય રાખો. અને ભગવાનનો મહામંત્ર 5 મિનિટ લો.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ